મંગલાચરણ કરશું. બધા હાથ જોડી લે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મસ્તુ મંગલમ. સુર અસુર નરપતિ વંદને પ્રવિનષ્ટ ઘાતિ, કર્મને પ્રાણ મન કરું ધર્મ કરતા, તીર્થ શ્રી મહાવીરને વળી શેષ તીર્થંકર, અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને મુનિ જ્ઞાન દ્રગ ચારિત્ર તપ વીર્યાચરણ સંયુક્તને સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને વંદુ. વળી હું મનુષ્ય ક્ષેત્રે વર્તતા અરહંતને, અરહંતને શ્રી સિદ્ધને નમસ્કરણ કર. એ રીતે ગણધર અને અધ્યાપકોને સર્વ સાધુ સમૂહને તસુ શુદ્ધ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને. પ્રાપ્તિ કરું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને. પર્વાધિરાજ અષ્ટાનિકા પર્વનો આજે સાતમો દિવસ છે. આજે આપણે નંદીશ્વર દીપના જે પશ્ચિમ દિશાના જિનાલયોની પૂજા કરી હશે ઉપર, એના સિવાય આજે તેરમો દ્વીપ જે કુંડલવર દ્વીપ છે એના જિનાલયોની પણ આપણે આજે પૂજા કરી હશે. તો એ અકૃત્રિમ જિનાલયોને આપણે ભાવથી વંદન કરીને આપણો પ્રવચન સારજી પરમાગમનો જે વિષય છે એને આપણે આગળ વધારીએ છીએ. આપણે વિષય હવે ચાલુ કર્યો શુભ પરિણામ અધિકારનો. ગઈકાલે આપણે શુભ પરિણામ અધિકારની પહેલી ત્રણ ગાથાઓ જે છે 69, 70, 71 એની ચર્ચા આપણે શરૂ કરી હતી. એને જ આપણે આજે આગળ વધારશું. આજે પૂજ્ય ગુરુદેવશ્રીના જે માર્મિક પ્રવચનનો આપણે લાભ લીધો એ પ્રવચનની બધી ગાથાઓને પણ આજે આપણે આ વિષયમાં વણી લેશું. જો અત્યાર સુધી આપણે જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર અથવા સમ્યક જ્ઞાન અધિકારની ચર્ચા કરી રહ્યા છે એમાં આપણે જોયું કે ચાર મુખ્ય અધિકાર છે. કયા ચાર અધિકાર છે? પહેલું છે શુદ્ધોપયોગ અધિકાર, પછી જ્ઞાન અધિકાર, પછી સુખ અધિકાર અને શુભ પરિણામ અધિકાર. આટલી ચાર અધિકારોની ચર્ચા આવી. એની પહેલા પણ એક નાનકડી અમથી એક જરાક પૂર્વ ભૂમિકા હતી 12 ગાથાઓની. એ 12 ગાથાઓની ભૂમિકાનો પણ આપણે સ્વાધ્યાય કર્યો. વાત ક્યાંથી શરૂ થઈ? આચાર્ય ભગવાન શું કહે છે કે એમને આ ગ્રંથના સ્વાધ્યાયથી સામ્યની પ્રાપ્તિ કરવી છે કે જેનાથી શિવ સુખની પ્રાપ્તિ એમને થાય. અને એ સામ્યની પ્રાપ્તિ કેવી રીતના થશે? કે પોતાના જ શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ પવિત્ર આશ્રમને પામીને, એટલે કે પોતાના જ આત્મામાં શુદ્ધોપયોગ રૂપ લીન થઈને એમને જે સમતાભાવ પ્રગટ થશે એ સમતાભાવ જ ચારિત્ર છે અને એ જ ખરેખર ધર્મ છે. અને એ ધર્મથી જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. હવે એના સિવાય, એ ધર્મના પરિણામ સિવાય જેટલા પણ અન્ય પરિણામ છે, શુભ પરિણામ હોય કે અશુભ પરિણામ હોય, એ બધા જ પાપરૂપ પરિણામ છે. આપણે જોયું હતું કે શુદ્ધ પરિણામ કોને કહેવાય છે. જીવના ત્રણ પ્રકારના પરિણામ હોય છે ને, એક શુદ્ધોપયોગ, એક શુભોપયોગ અને એક અશુભોપયોગ. જો થોડુંક આને પણ વિચાર કરવા યોગ્ય છે કે નામ તો આપ્યું શુદ્ધોપયોગ, શુભોપયોગ ને અશુભોપયોગ, ઉપયોગ કીધું ને, શુદ્ધ ઉપયોગ અને શુભ અશુભ ઉપયોગ. ઉપયોગ એ કયા ગુણની પર્યાય છે? ઉપયોગ એ છે તો જ્ઞાન ગુણની પર્યાય. પણ અહીંયા શુદ્ધોપયોગ અને શુભ અશુભ ઉપયોગ કયા ગુણની પર્યાય છે? એ ચારિત્ર ગુણની પર્યાય છે. કેમ કે ચારિત્ર તે ખરેખર ધર્મ છે, ખ્યાલ આવ્યો ને. જ્ઞાન તે ખરેખર ધર્મ છે એમ નો કીધું, શ્રદ્ધા તે ખરેખર ધર્મ છે એમ નો કીધું. કેમ કે જે શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક થાય છે એ તો એક આપણા સાચા સ્વરૂપનો નિર્ણય થવાની શરૂઆતની વાત કરે છે. એના પછી આગળનું બધું કામ ક્યાં થાય છે? કે ચારિત્રમાં થાય છે. એટલે જે ઉપયોગના ત્રણ પ્રકાર જે કીધા ને, એમાં ધર્મ અધર્મની જે ભૂમિકા ત્યાં લાગુ પાડી તો એ ચારિત્ર ગુણમાં લાગુ પડે છે. હવે વિચાર કરીએ કે આપણા જીવનમાં આપણે નિરંતર શુભ અશુભ ઉપયોગમાં જ લીન રહીએ છીએ. એવો કર્ણાનિયોગનો નિયમ છે કે દર અંતરમુહૂર્તમાં જીવને શુભ અને અશુભ ઉપયોગ બદલાઈ બદલાઈને થાય જ છે. જેટલા પણ સંસારી જીવ છે એ નિરંતર કાં તો શુભમાં કે કાં તો અશુભમાં રહી શકતા જ નથી. દર અંતરમુહૂર્તે બદલાઈ બદલાઈને એને એવા ઉપયોગ થાય જ છે. હવે અંતરમુહૂર્ત એટલે કેટલો નાનો કાળ છે, કેટલો નાનો કાળ છે ને. અને એમાં આપણે હવે કલાક ગુરુદેવશ્રીનું કલાકનું પ્રવચન આપણે સાંભળ્યું. હા હા, જો એક મુહૂર્ત એટલે 48 મિનિટ થાય, તો અંતરમુહૂર્ત એટલે 48 મિનિટ થી એક સમય ઓછું, એ ઉત્કૃષ્ટ અંતરમુહૂર્ત કહેવાય. અને જગનની અંતરમુહૂર્ત એ એક સેકન્ડનો અસંખ્યાતમો ભાગ જેને આવલી કહેવાય છે. તો એ આવલી થી એક સમય વધારે, આવલી થી એક સમય વધારે અને 48 મિનિટ થી એક સમય ઓછું, એ આખા કાળને અંતરમુહૂર્ત કહેવાય છે. એ આખા કાળને અંતરમુહૂર્ત કહેવાય જગન્યથી લઈને ઉત્કૃષ્ટ સુધી. હવે જે કહ્યું કે દર અંતરમુહૂર્તે ઉપયોગ પલટાય છે, તો જે યથાયોગ્ય અંતરમુહૂર્ત જે જીવની ભૂમિકા પ્રમાણે લાગુ પડે ત્યાં લાગુ પાડવું જોઈએ. હવે જેવી રીતના મુનિરાજ હોય, મુનિરાજને તો અશુભ ઉપયોગ છે જ નહીં, મુનિરાજને તો ફક્ત શુભ ઉપયોગ છે અને શુદ્ધ ઉપયોગ છે. તો દર અંતરમુહૂર્તમાં શુભ અને શુદ્ધ, શુભ અને શુદ્ધ એમ ઝૂલા ઝૂલા ખાય છે એવું આપણે કહીએ ને. તો ત્યાં અંતરમુહૂર્તનું માપ શું કહ્યું પૂજ્ય ગુરુદેવશ્રીએ? કે 0.25 સેકન્ડ અને 1.5 સેકન્ડ. છઠ્ઠા ગુણસ્થાનમાં 1.5 સેકન્ડ, સાતમા ગુણસ્થાનમાં 0.5 સેકન્ડ. એટલે આવું આ તો રફ એસ્ટિમેટ છે, એક રફ એસ્ટિમેટ તરીકે, ખ્યાલ આવ્યો ને. તો ત્યાં અંતરમુહૂર્તનું માપ કેટલું લીધું કે સેકન્ડનો બી એક ફ્રેક્શન લીધું, ખ્યાલ આવ્યો ને, સેકન્ડનું પણ એક ફ્રેક્શન લીધું. હવે જેમ જેમ ઉપર શ્રેણીમાં જાય છે તો આગળના ગુણસ્થાન છે એ બધા અંતરમુહૂર્તના જ છે. છઠ્ઠું ગુણસ્થાન બી અંતરમુહૂર્તનું, સાતમું બી અંતરમુહૂર્ત, આઠમું, નવમું, દસમું, અગિયારમું, બારમું, બધા જ ગુણસ્થાન અંતરમુહૂર્ત કાળના છે. હવે એ અંતરમુહૂર્ત કાળનો કાળ કેટલો? કે બધું મળીને બી અંતરમુહૂર્ત છે. અને એ અંતરમુહૂર્ત કેટલું? કે જો છઠ્ઠા કરતા સાતમું અડધું, સાતમા કરતા આઠમું ઓછું, આઠમાંથી નવમું ઓછું, નવમાંથી દસમું ઓછું, એમ કરતા કરતા ઓછું ઓછું, બારમું સૌથી ઓછું, નાનું નાનું એટલે ઓછું એટલે સૌથી નાનું ગુણસ્થાન કાળ. હવે છઠ્ઠાની જ છઠ્ઠાનો જ કાળ 1.5 સેકન્ડ છે, તો બારમાં સુધી પહોંચતા તો કેટલું કેટલો કાળ ઓછો થઈ જતો હશે? તો બધું મળીને કેટલો કાળ? આખો ખેલ 3-4 સેકન્ડનો છે, ખ્યાલ આવ્યો ને. એક છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ ઝૂલતા હોય અને ક્યાં શ્રેણી ચડીને અર્યંત થઈ જાય ખબર ન પડે, એમને હાલતા ચાલતા સિદ્ધ આમ જ થોડી કહેવાય છે કે અરે હમણાં અર્યંત થઈ જશે, ખબર નહીં પડે. કુનકુંદ આચાર્ય ભગવાને ગાથા લખવા માટે પેલી જે એમને જે કલમ જે હોય ઉપાડી, અને ગાથા પૂરી થશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, એની પહેલા કદાચ અર્યંત થઈ જાય, ખ્યાલ આવે છે ને. એવી તો મુનિરાજની એવી અંતરબાહ્ય ભૂમિકા હોય છે. મુનિરાજનું સ્વરૂપ તો કઈક અજબ ગજબનું છે ને. તો આપણે વાત શું ચાલે છે કે આ દર અંતરમુહૂર્તે શુભ અશુભ ઉપયોગ પલટાયા કરે છે. હવે મારો તમને એક પ્રશ્ન છે, જો પ્રશ્નનો કોઈ સાચો ખોટો જવાબ નથી, પણ આપણે તો એક જાતનો એક તર્ક લગાવીએ છીએ કે જો મુનિરાજની સ્થિરતા કેટલી છે, મુનિરાજની સ્થિરતા કેટલી છે, આપણા કરતા વધારે છે કે ઓછી? વધારે છે ને, અને તો પણ એમને શુદ્ધોપયોગનો કાળ કેટલો છે કે અલ્પ છે ને, અમુક સેકન્ડ જેટલો જ છે. હવે મારો તમને એક પ્રશ્ન છે કે જો મુનિરાજને શુદ્ધોપયોગનો કાળ એટલો જ હોય, આટલા સ્થિર પરિણામ સહિત મુનિરાજને પણ, તો આપણા જેવા જીવોને, ચલો શુદ્ધોપયોગની વાત સાઈડ પર મૂકો, પણ આપણી સ્થિરતા કેટલી અને આપણો શુભ ઉપયોગનો કાળ કેટલો? પ્રશ્ન સમજાયો કે નહીં? આપણે એમ કહે કે ભાઈ અંતર મુહૂર્ત સુધી જીવનો ઉપયોગ ટકે, હવે કયું અંતર મુહૂર્ત લેવાનું? તમે જ તમારા અંદર વિચાર કરો કે 48 મિનિટ સુધી આપણા પરિણામ ટકે છે કે નથી ટકતા, ખ્યાલ આવે છે કે નહીં? ટકે તો સારી વાત છે. જો જીવના પરિણામોની સૂક્ષ્મતા એટલી છે કે ક્યાં પરિણામ પલટાઈને ક્યાં પાછા આવી જાય છે ખબર પડતી નથી, અને ઉપયોગ એટલે જ્ઞાનની એટલી સૂક્ષ્મતા નથી કે દર સમયના પરિણામોને પકડી શકે, એટલે આપણને તો થોડું મોટા મોટા પરિણામ જણાય છે અને બાકી તો ક્યાંક આપણા પરિણામ પલટતા હોય છે. પણ મુખ્ય અહીંયા શું છે કે ચલો એ શુભ અશુભ પલટાયા કરે છે, થવા દો, વાંધો નહીં. કેમ કે આજે તો આચાર્ય ભગવાન કહેશે કે શુભ ને અશુભ ને બે જુદા કહેવા જ શું કામ, કેમ કે બંને તો પાપરૂપ છે. તો મારે તો કહેવું એ છે કે આ શુભ અશુભ પલટાયા કરે છે, પણ એક જે ત્રીજો શુદ્ધોપયોગ છે ને, એનો તો આપણે ક્યારે અનુભવ જ નથી કર્યો, એનો ક્યારે આપણે ભાવ ભાષણ જ નથી, આપણને ખબર જ નથી કે એનું એક ફિલિંગ કેવું હોય, એનું એક કેવું ભાવ ભાષણ હોય એ આપણને ખબર જ નથી. સમજો કે કોઈ બાળક હોય, એને નાનપણથી મીઠાઈ ખવડાવી જ ન હોય, એને ખાલી ખારું તીખું એ ફરસાણ જ ખવડાવ્યા હોય, ક્યારે એને સાકર ચાખી જ ન હોય, તો હવે એને શું ખબર સાકરનો સ્વાદ કેવો? ખ્યાલ આવે છે કે નહીં? આપણું એવું છે કે નાનપણથી લઈને આપણે ભલે વાતો કરીએ છીએ શુદ્ધ ઉપયોગની, એ વાતો બી કોના આધારે કરીએ છે કે જીનવાણીના, આગમના જ્ઞાનથી. એટલે ચલો એટલા તો આપણે થોડા આગળ વધ્યા કે કમસે કમ એ જે આગમના આધારે આપણે એટલો તત્વ નિર્ણય તો કર્યો કે શુદ્ધ ઉપયોગ આવો હોય. પણ જે હવે અન્ય વ્યક્તિ છે જેણે શાસ્ત્રનો સ્વાધ્યાય પણ નથી કર્યો ને, એને તો ખબર જ નથી કે શુદ્ધ ઉપયોગ કેવો હોય, એવી કોઈ ત્રીજું પરિણામ છે એ બી ખબર નથી. જો આ એક અલગ જાતના ત્રીજા પરિણામ છે ને, શુભ અશુભ તો બધાને ખબર હોય, કેમ કે એ તો આપણે બધા અનુભવમાં કરી રહ્યા છે, બધા કરી જ રહ્યા છે. પણ એક શુદ્ધ ભાવ કંઈક હોય એવી તો સત્તા જીવ સામાન્યને કલ્પનામાં બી નથી, તો પછી એને પ્રગટ કેવી રીતના થાય? ખ્યાલ આવે ને? તો આ શુદ્ધોપયોગ પ્રગટ કરવાની વિધિ શું, કે પહેલા તો એના સ્વભાવની, એના સ્વરૂપની ક્રિસ્ટલ ક્લિયર આપણને એક શાસ્ત્રીય જ્ઞાનથી બી ક્રિસ્ટલ ક્લિયર હોવું જોઈએ. એ અનુમાન જ્ઞાનથી ક્રિસ્ટલ ક્લિયર હોય તો પછી આપણે એને જીવના પરિણામની સાથે સરખામણી કરી શકીએ છીએ કે જો અંદર મને ફિલિંગ આવું આવે છે, જે ફિલિંગ એટલે આપણને અંદરથી આવું ભાવ ભાષણ થાય છે કે જો આત્મા આવો છે, અને શાસ્ત્રમાં લખ્યું છે આત્મા આવો છે, તો બંધ બેસે છે કે નથી બંધ બેસતું? અને એમાંથી પણ આપણને જે ભાવ ભાષણ થાય છે ને, એ આપણે આખા પ્રમાણના દ્રવ્યનું ભાવ ભાષણ થાય છે, એમાં આપણે પર્યાય મિશ્રિત એક ભાવ ભાષણ છે આપણું, અને એમાંથી આપણે પર્યાયને જુદી પાડીને જે ત્રિકાળી દ્રવ્ય છે એને દ્રષ્ટિના વિષયમાં લેવાનો છે. તો શાસ્ત્રમાં આપણને કેવો હોય છે એનું વર્ણન કરે છે, તો આપણે ભાવ ભાષણમાં એ પર્યાયના ભાગને ગૌણ કરીને અને ત્રિકાળી આવો છે બસ આવો હું છું એમ કરીને નિર્ણય આપણે જાતે કરવાનો છે, તો જીવ શુદ્ધ ભાવમાં પહોંચી શકે. ખ્યાલ આવે છે ને? આ આખી વિધિ છે. તો પહેલા તો આ આખું સ્વરૂપ કોઈ જીવને ખ્યાલમાં આવે તો એ પુરુષાર્થ કરીને ક્યાંક તો શુદ્ધ ભાવ પ્રગટ કરી શકે, બાકી તો કોઈ ચાન્સ જ નથી ને. આ વિશ્વના આટલા જીવો છે, આપણે કેટલા, ઇન્ડિયામાં જ 140 કરોડ લોકો છે. આપણે શ્રીમદજીનો એક પત્રાંક વાંચ્યો હતો વચમાં, કે એ સમયે બી કેટલા લોકો હતા, કઈક ગણ્યા ગાંઠ્યા હતા, અને એમાં જૈન નામધારી કેટલા, આજે જૈન નામધારી કેટલા, માગેલી 10-1 લાખ હશે, નથી વધારે તો નહીં હોય, જે નામધારી બી જૈન છે આખા વિશ્વના બધા ગણી લો તો, અને એમાં બી જે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના તત્વને સાંભળનારા કેટલા, અને એ બી સાંભળીને વિચારના કોઠે એકદમ વિચાર ચિંતન મનન કરીને તત્વ વિચાર કરવા વાળા કેટલા, તો શુદ્ધ ભાવનું સ્વરૂપ કેટલાને ખબર છે. એટલે આ વસ્તુ એ રીતે બહુ રેર છે, એ રીતે બહુ રેર છે, પણ જો ખબર પડે તો એને કોરિલેટ કરવી ભાવભાષણ સાથે, એ કાંઈ અઘરું નથી, એ તો સરળ વસ્તુ છે. કેમ કે અંદરથી જે મને ભાવભાષણ થઈ રહ્યું છે મારા પરિણામનું, આજે જ્ઞાન થઈ રહ્યું છે, તો એ તો મારી જ સત્તા છે ને, એ તો મારું પોતાની માલિકીનું છે ને, અને જે વાંચ્યું એનાથી આપણને વસ્તુ સ્વરૂપ ખ્યાલમાં આવ્યો, તો બસ હવે ખાલી કમ્પેર કરવાનું છે પોતાના જ્ઞાનમાં, બીજું કાંઈ નથી, અઘરું નથી, સિમ્પલ છે. એટલે આપણો પુરુષાર્થ તો એવો હોવો જોઈએ કે જેટલો બને એટલો સ્વાધ્યાય કરીને વસ્તુ સ્વરૂપ આપણને ક્રિસ્ટલ ક્લિયર થઈ જવું જોઈએ, ત્યાં કોઈ જાતના ડાઉટ આદિ રહેવા ન જોઈએ કે આ પર્યાયને દ્રષ્ટિના વિષયમાં લેવાની કે નહીં લેવાની, અથવા આ ત્રિકાળીને લેવાનો કે નહીં લેવાનો, એમાં પણ પાછા ભેદ કઈ રીતે, અભેદ કઈ રીતે, અને શુદ્ધ સ્વરૂપ કેવું, અશુદ્ધ સ્વરૂપ કેવું, એનું ભાવભાષણ કેવું, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જે આનંદનો અનુભવ થાય છે તો કેવો થાય છે, આ બધું પહેલા વિચારના કોઠે તત્વ વિચારમાં જ ક્લિયર થઈ જવું જોઈએ, તો પછી જ્યારે એનો અનુભવ થાય તો એને આપણે વેલિડેટ કરી શકીએ કે હા જો આવો જ અનુભવ થયો. જો આત્માનો અનુભવ કઈ વન ફાઇન ડે આમ જ નહીં થઈ જાય, ખ્યાલ આવે ને, એના માટે થઈને પહેલા પુરુષાર્થ પૂર્વક જે વસ્તુ સ્વરૂપ છે, જેવો આત્માનો અનુભવ થવાનો છે, એનું પૂરેપૂરું જ્ઞાન અને એકદમ સચોટ આપણે જાણે જાગૃતતા હોવી જોશે, એકદમ ક્લિયર પિક્ચર હોવું જોશે, અને પછી એના જ વિચાર ચિંતન મનનમાં જીવ ડૂબેલો રહે તો એને આત્માનો અનુભવ થઈ જાય. જો આવું વસ્તુ સ્વરૂપ છે એ આપણે શુદ્ધોપયોગની વાત કરી, હવે એની સામે અહીંયા શુભ પરિણામ અધિકાર શરૂ કરે છે. અત્યાર સુધી જો આચાર્ય ભગવાને જે આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જે ક્રીમ અધિકાર હતા ને, એ બધા પહેલા નાખી દીધા, શુદ્ધોપયોગ અધિકાર, જ્ઞાન અધિકાર, સુખ અધિકાર બધા આગળ લીધા, હવે જરા લૌકિક સંસારની વાત કરે છે. તો જો શુભ પરિણામ અધિકારની શરૂઆત આપણે કરીએ, ફરીથી 3 ગાથા જોઈ હતી પણ ફરીથી એને રિવિઝન કરીએ. જો 69 ગાથા શુભ પરિણામ અધિકાર શરૂ થાય છે, તો પહેલા તો શુભ પરિણામ કોને કહેવા, તો હવે ઇન્દ્રિય સુખના સ્વરૂપ સંબંધી વિચાર ઉપાડતા આરંભતા તેના, એટલે કે ઇન્દ્રિય સુખના સાધનનું શુભ પરિણામનું સ્વરૂપ કહે છે. કે શુભ પરિણામ કેવા હોય છે, તો ગુરુદેવ યતિ પૂજા વિશે, વળી દાન અને સુશીલો વિશે, જીવ રક્ત ઉપવાસાદિકે શુભ ઉપયોગ સ્વરૂપ છે. કે જે જીવ દેવગુરુ યતિ એટલે કે મુનિરાજ આદિની પૂજા કરે છે, ભક્તિ કરે છે, દાન આપે છે, સુશીલો એટલે એનું સરસ મજાનું એકદમ નૈતિક જીવન હોય છે, પોતે ઉપવાસ આદિ તપ કરે છે, સંયમ આદિમાં રત હોય છે, તો એવા જીવના પરિણામ જે છે એને શુભ ઉપયોગ કહેવામાં આવે છે. એના જે ત્યાં મંદ પરિણામ જે થયા ને, મંદ કશાયરૂપ ભાવ, એને શુભ પરિણામ કહેવાય. જો એકચ્યુઅલી કર્ણાનયોગની ભાષામાં છે ને, ત્યાં શુભ કે અશુભ ભાવ એવા શબ્દ નથી વાપરવામાં આવતા, ત્યાં મંદતા ને તીવ્રતા વાપરવામાં આવે છે, કે મંદ કશાય ને તીવ્ર કશાય, જે તીવ્ર કશાય એટલે પાપ પરિણામ, અને મંદ કશાય એટલે શુભ પરિણામ. ત્યાં ભાષા જ એવી છે કે બે કશાયની જ કેટેગરી થઈ ગઈ, ખ્યાલ આવે ને. જો આગળ 70મી ગાથા, હવે ઇન્દ્રિય સુખને શુભોપયોગના સાધ્ય તરીકે આજે શુભ પરિણામ જીવે કર્યા, તો એનાથી મળ્યું શું, કે એનાથી મળ્યું આપણને ઇન્દ્રિય સુખ. શુભ પરિણામ કરવાથી આપણને પુણ્ય બંધાય છે, એ પુણ્યનો ઉદય આવતા સંયોગોની પ્રાપ્તિ થાય છે, અને એ સંયોગોનો ગ્રહણ કોણ કરે છે, કે ઇન્દ્રિયો કરે છે, માટે ઇન્દ્રિય સુખની એનાથી પ્રાપ્તિ થાય છે, અર્થાત શુભોપયોગ સાધન છે અને સાધ્ય ઇન્દ્રિય સુખ છે, એમ અહીંયા કહે છે. શુભયુક્ત આત્મા દેવ વા તિર્યંચ વા માનવ બને, તે પર્યયે તાવત સમય ઇન્દ્રિય સુખ વિધ વિધ લહે. કે શુભ પરિણામના ફળમાં જીવ ત્રણ ગતિમાં જાય છે. જો ત્રણ ચાર પ્રકારની ગતિ છે એમાંથી એક તિર્યંજ ગતિ છે ને એ અશુભ ગતિ કહેવાય, એનું આયુ અશુભ આયુ કહેવાય. કેમ કે ત્યાં જીવ નિરંતર મરવા માંગે છે અને તોય આયુષ્ય પૂરું થતા સુધી મરી શકતો નથી, નરક ગતિમાં, નરક ગતિમાં. અને બાકીની ત્રણ ગતિ છે એમાં જીવ મરવા નથી માંગતો, તિર્યંજ ગતિમાં પણ જીવ મરવા નથી માંગતો, કેમ કે ત્યાં સેટ થઈ જાય છે એ જીવનમાં. મનુષ્યમાં પણ સેટ થઈ જાય છે, દેવોમાં તો સેટ છે જ. એટલે આ ત્રણ આયુ શુભ આયુ કહેવાય છે, ઉપચારથી છે, બાકી તો કોઈ આયુ શુભ કે અશુભ છે જ નહીં, પણ આ ત્રણ આયુને શુભ આયુ કહેવાય છે અને નરકને અશુભ કહેવાય છે. તો ત્યાં આ ત્રણ ગતિઓમાં જીવ પુણ્યના ફળ ભોગવે છે. તો જો દેવ, તિર્યંજ વા માનવ એ જીવ પુણ્યના ફળમાં બને છે અને એ સમયે એને તાવત સમય ઇન્દ્રિય સુખ વિધ વિધ રહે, પોતાની જે જે ગતિઓ છે એ અનુસાર ત્યાંના જેવા સંયોગો એને પ્રાપ્ત થાય એ અનુસારે વિવિધ પ્રકારના ઇન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. આગળ આવીએ. જો હવે આ તો એક ખાલી પારિભાષિક શબ્દ આચાર્ય ભગવાને સમજાવ્યા કે ઇન્દ્રિય સુખ શું અને શું પરિણામ શું. હવે એમાંથી સિદ્ધાંતને આચાર્ય ભગવાન કહે છે કે એ રીતે ઇન્દ્રિય સુખની વાત ઉપાડીને હવે ઇન્દ્રિય સુખ દુઃખપણામાં નાખે છે. કે ઇન્દ્રિય સુખ નામ તો આપ્યું સુખ શબ્દ, પણ ખરેખર છે શું કે ખરેખર તો દુઃખ જ છે. જો સુરનેય સૌખ્ય સ્વભાવ સિદ્ધ ન સિદ્ધ છે આગમ વિશે તે દેહ વેદનથી પીડિત રમણીય વિષયો માં રમે. કે જે દેવો છે એને પણ જે આ સ્વભાવથી જે સંયોગો પ્રાપ્ત થયા છે એ સ્વભાવથી સંયોગો જે પ્રાપ્ત થયા છે એમાં એમને સુખ નથી એવું આગમથી સિદ્ધ થાય છે. જો સિદ્ધ છે આગમ વિશે, આપણે તો દેવોને જોવા ગયા નથી, નથી ગયા ને. પહેલાના જમાનામાં ચોથા કાળમાં દેવો આવતા હતા ઉપરથી નીચે, ત્યારે તો એમની મિત્રતા આદિ હતી. તો જે મહાન પુણ્યશાળી મનુષ્ય હોય ને દેવો એમની સેવા કરતા હતા. દેવો બધા મહાપુરુષોની સેવા કરે, જેવી રીતના ચક્રવર્તી, નારાયણ, પ્રતિનારાયણ, બલભદ્ર આદિ જેટલા પણ મહાપુરુષો હોય, જેટલા શલાકા પુરુષો હોય, બધા દેવો એમની સેવા કરે. આપણે માતાની સેવા કરવા અષ્ટકુમારી દેવીઓ આવે છે, બધું આવે છે ને. તો આ દેવો કઈ કોઈ મહાન જાતિના મહાન કોઈક ભાવમાં છે એવું કઈ નથી, એ તો આપણી જેમ સાધારણ જીવ છે. જેવી રીતના સમજો આપણે ઇન્ડિયાના રહેવાસી છે અને કોઈ અમેરિકાના રહેવાસી હોય તો છે તો બે મનુષ્ય ને, ખાલી ત્યાંના સંયોગો જુદા, ત્યાંની રહેણી કહેણી જુદી, ત્યાંનું કલ્ચર જુદું, ત્યાંના પૈસા આદિ જુદા, ખ્યાલ આવે ને. બાકી તો છે બે મનુષ્ય ને, બેના પ્રોબ્લેમ્સ તો સરખા છે કે નહીં. હા, ત્યાંના થોડા પ્રોબ્લેમ જુદા, હવે આપણે આ બધું ખોદી નાખ્યું હોય આપણા બધા પ્રોબ્લેમ્સ, ત્યાં આવું ન જોવા મળે, પણ ત્યાંના પ્રોબ્લેમ્સ જુદા. ત્યાં લોકોને જે પોતાની માન્યતા છે એ માન્યતા અનુસાર નથી થતું એનું એને દુઃખ છે. હવે ટ્રમ્પ આવીને કંઈ બી કરી નાખે તો ત્યાં કંઈ અડધા અડધાથી અડધ વધારે લોકો એ કાંઈ એને માન્ય રાખતા નથી, પણ હવે શું કરે, હવે આવી ગયો તો શું કરે, ખ્યાલ આવે છે ને. હા, તો એમને એ જાતનું દુઃખ છે. હવે એવી જ રીતે સમજો કે મનુષ્ય અને દેવગતિ ખાલી બે આ ક્ષેત્રથી અંતર છે ને, કે એક ભારત છે ને એક અમેરિકા છે, ક્ષેત્રથી જુદા છે. એવી જ રીતે મનુષ્ય અહીંયા છે ને દેવગતિ ઉપર છે, ફરક શું પડ્યો. આપણે અહીંયા ભારતમાં 140 કરોડ લોકો છે બરાબર, ત્યાં દેવગતિમાં જે સૌધર્મ ઇન્દ્ર છે ને તો 32 લાખ વિમાનનો સ્વામી કહેવાય ને, તો એના એક એક વિમાનમાં અસંખ્યાત દેવો છે એક એક વિમાનમાં. તો ત્યાંનું પોપ્યુલેશન કઈ ઓછું નથી, ત્યાંનું પોપ્યુલેશન એ ઘણું છે. તો હા, અહીંયા કરતા વધારે અહીંયા તો એ સંખ્યા જ છે. 140 કરોડ તો કઈ ન કહેવાય, અસંખ્યાત એટલે તો કેટલો મોટો નંબર. તો ત્યાં આપણને શું લાગે છે, જેવી રીતના આપણે અહીંયા એક ઘર છે, પછી બાજુમાં બીજું ઘર છે, બાજુમાં ત્રીજું ઘર છે, પછી રોડ છે અને બધું છે, તો ત્યાં કેવી વ્યવસ્થા હશે. ત્યાં એવું થોડી હશે કે એક બસ ઘર છે ને એની પાસે મોટી પ્રોપર્ટી છે ને બધા એમ કંઈક સરસ મજાનું, એની પાસે કંઈ સોનાના ગાર્ડન છે ને એવું બધું, એવું થોડી હોય. એક અરે સૌધર્મ ઇન્દ્રનો જે મહેલ છે તો આપણને ઓલા વિડીયોમાં બતાવે છે, તમે જોજો જૈન ડિજિટલ ટેકનોલોજીના એક વિડીયો છે, એમાં સૌધર મહેન્દ્રનો મહેલ કેવો છે બતાવે છે. એમાં સાથે સાથે એમણે એ પણ ઇમેજિનેશન કર્યું છે કે બાકીના દેવોના મહેલ કેવા હશે. એક ઇમેજિનેશનના લેવલ પર છે, કોઈને ખબર તો છે નહીં, આપણે એક જાતનું અનુમાન લગાવીએ છીએ. પણ મારે કહેવાનો મતલબ એમ છે કે સૌધર મહેન્દ્ર તો એક છે, જાણે નરેન્દ્ર મોદી. તો હવે એટલા નરેન્દ્ર મોદી ભારતમાં કેટલા, કે એક જ છે ને? તો સૌધર મહેન્દ્ર પણ એક છે. હવે એક વ્યક્તિને, એમ તો હમણાં હું જાપાન ગયો હતો તો તમે ત્યાંના જે રાજા છે એનો તમે મહેલ જુઓ તો એનું ટોક્યોની વચમાં જ એની પાસે કંઈક 40,000 square meters એટલી પ્રોપર્ટી છે. બોલો એની કિંમત કેટલી, ટોક્યોની વચ્ચે વચ જે મેઇન ટોક્યો સ્ટેશન છે ને એની સામે જ. તો એવી રીતના સૌધર મહેન્દ્રનો બી મહેલ મોટો છે, એમાં કંઈ નવાઈ નથી. પણ બાકીના તમે ટોક્યોમાં જાઓ તો બાકીના લોકોના ઘર કેવડા, સાવ આવડા, 100 square feet બી નહીં. તો ત્યાં બાકીના દેવોના ઘર કેવડા હશે વિચાર તો કરો. મારે કહેવાનું શું છે કે આપણને જાણે દેવગતિનો આમ એક અહોભાવ આવે છે, પણ ખરેખર ત્યાં દેવો જે છે એ આપણાથી કઈ બહુ સારી સિચ્યુએશનમાં છે એવું નથી. ત્યાંના શરીરની રચના વિચિત્ર છે, આપણે અહીંયાના શરીરની રચનાઓ વિચિત્ર છે. તો જે જાતની ત્યાં યોગ્યતા છે એ જાતનું ત્યાં જીવન છે. પણ કહેવાનો મતલબ એમ કે જેવી રીતના આપણે અહીંયા એક સાધારણ જીવન જીવી રહ્યા છે અને દુઃખી જીવો છે, એવી જ રીતે તે લોકો ત્યાં સાધારણ જીવન જીવી રહ્યા છે અને દુઃખી જીવો છે. કે પુણ્યના ફળમાં એમને ખરેખર ત્યાં અધિક સુખ છે એવું કશું જ નથી. ઇનફેક્ટ આજના પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં તો આવ્યું ને કે જેટલો સંયોગ વધે છે એટલી તૃષ્ણા વધે છે, તો જીવને દુઃખ વધારે થાય છે. છે કે નહીં? ચલો આપણે આ 71 જો જોઈએ કે સુરનેય સૌખ્ય સ્વભાવ સિદ્ધના, કે સ્વભાવથી જ એમને પણ સુખ નથી એમ સિદ્ધ થાય છે એવું આગમમાં લખ્યું છે. અને તે પણ દેહ વેદનથી પીડિત, એ પણ કેવા છે કે પોતાના શરીરના વેદન, વેદન એટલે અનુભવનથી પીડિત છે. એમને પણ આ ઇન્દ્રિય વિષયોના ભોગની એટલી ઈચ્છા છે કે એનાથી દુઃખી છે, અને એને કારણે રમણીય વિષયોમાં રમે છે. રમે છે એટલે જાણે આમ ઝંપલાવે છે, શાંતિ મળતી નથી તો શું કરે, એટલે વિષયોને બદલાવી બદલાવીને ભોગવવાની કોશિશ કરે છે. ત્યાં એક આવ્યું હતું સંજીવજી ગોદાનું પ્રવચન હું સાંભળતો હતો, તો કે ત્યાં સૌથી સાધારણ દેવ પણ હોય ને એને પણ 32 દેવીઓ હોય. કેટલી હોય? જે સૌથી સાધારણ દેવ પણ હોય ને એની પાસે 32 દેવી હોય. તો વધારે સુખી કે ઓછા સુખી? કે અહીંયા તો છે ને જીવને એક વાઇફ થી સંતોષ છે, અહીંયા તો એક વાઇફ થી સંતોષ છે કે ભાઈ એમાં એને શાંતિ છે. ત્યાં તો એક શાંતિ નથી, એને 32 દેવીઓને ભોગવવાનો ભાવ થાય છે. તો વધારે દુઃખી ખરા કે નહીં? આ એક જાતની તૃષ્ણા બતાવે છે આપણને, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે દેવો પણ વિષયોમાં રમણ કરતા એ દુઃખી જ છે. ચલો આગળ આવો 72. એ રીતે ઇન્દ્રિય સુખને દુઃખપણે યુક્તિથી પ્રગટ કરીને, આ ઇન્દ્રિય સુખને દુઃખ તરીકે પ્રગટ કર્યું. હવે ઇન્દ્રિય સુખના સાધનભૂત પુણ્યને ઉત્પન્ન કરનાર શુભોપયોગનું અને દુઃખના સાધનભૂત પાપને ઉત્પન્ન કરનાર અશુભોપયોગનું અવિશેષપણું પ્રગટ કરે છે. કે જો ઇન્દ્રિય વિષયોથી પણ જીવ દુઃખી છે અને પેલા પાપથી પણ જીવ દુઃખી છે, તો પછી બેવમાં તો દુઃખી છે, તો શુભ અને અશુભ ઉપયોગમાં ફરક શું પડ્યો? જો અહીંયા ગાથા કે છે, તિર્યંચ નારક સુર નરો જો દેહગત દુઃખ અનુભવે તો જીવનો ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે. કે બે ને બે જુદા કહીને મતલબ શું છે? જો ફરક કેટલો પડે છે કે કોઈ જીવ અશુભ ઉપયોગમાં છે, પાપમાં છે, તો એને બે ઇફેક્ટ થાય છે. એક તો એ વર્તમાનમાં જ કશાય અગ્નિથી બળી રહ્યો છે, બરાબર, અને બીજું એને પાપના ફળમાં, એટલે અશુભ ઉપયોગના ફળમાં પાપ કર્મ બંધાય છે. અને જ્યારે એનો ઉદય આવશે ત્યારે એને સંયોગો પણ એવા મળશે જે અનિષ્ટકારી છે, બરાબર. આ થયું અશુભ ઉપયોગની વાત. હવે શુભોપયોગ, શુભોપયોગમાં જીવ વર્તમાનમાં શુભ ઉપયોગ કરે છે તો ખરેખર વર્તમાનમાં એ પણ કશાય અગ્નિથી બળી રહ્યો છે. બળે છે કે નહીં? શુભ ઉપયોગમાં એને શાંતિ તો મળતી જ નથી ક્યાંય, એ તો માને છે કે મને આનાથી સુખ મળ્યું, શાંતિ મળી, બાકી ખરેખર એ પણ કશાયમાં બળે છે. અચ્છા, હવે એને બંધાય છે શું? કે એને શુભ ભાવથી પુણ્ય બંધાય છે, અને પુણ્યના ફળમાં જ્યારે એને સંયોગો મળશે તો ઇષ્ટકારી એટલે એને જે યોગ્ય સંયોગો મળશે, અને એમાં પાછો જીવ એમાં એને ભોગવવાના ભાવ કરશે, એટલે પાછો પાપ કરશે. એટલે ખરી રીતે તો જુઓ કે શુભ ઉપયોગ કરે કે અશુભ ઉપયોગ કરે, એ છેવટે તો પાપમાં જ લઈ જાય છે. એટલે બે જુદા કહીને શું મતલબ છે? બે સેમ જ છે, ખ્યાલ આવે ને? એવો આચાર્ય ભગવાન તર્ક મૂક્યો. જો આગળ આવીએ 73. હવે જેમ ઇન્દ્રિય સુખને દુઃખરૂપ અને શુભોપયોગને અશુભોપયોગ સમાન દર્શાવ્યો, હવે શુભ ઉપયોગ જન્ય એવું જે ફળ પુણ્ય તેને વિશેષતઃ દૂષણ દેવા માટે, જો પુણ્ય છે એ વિશેષ રીતે સારું નથી એમ બતાવવા માટે, અર્થાત તેને દોષ દર્શાવવા માટે, તે પુણ્યને તેની હયાતીને સ્વીકારીને તે વાતનું ઉત્થાન કરે છે. કે પહેલા તો સ્વીકારે છે કે આ પુણ્ય ભાવ છે, જેને શુભ ઉપયોગ કર્યા એને પુણ્ય છે, પછી આગળની ગાથામાં કહેશે કે કઈ કામના નથી, દુઃખના બીજ છે એમ કરીને કહેશે. જો ચક્રી અને દેવેન્દ્ર શુભ ઉપયોગ મૂલક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની સુખી સમ દિશે અભિરત રહી. દેખાય છે કે સુખી છે, અભિરત એટલે ભોગમાં ડૂબેલા છે, પણ તો એ દેખાય છે કેવા? કે સુખી છે. જો ઘણા લોકો ક્યારેક પ્રશ્ન પૂછે ને કે આ ઘણા પાપ કરવા વાળા જીવો છે હમણાં મનુષ્ય ભાવમાં, તો હમણાં તો સુખી દેખાય છે, દેખાય છે ને? આ ઘણા ટેરરિસ્ટ લોકો હોય એ લોકો પણ બહુ પૈસા વાળા હોય ને, આનંદથી મસ્ત ખાય પીએ છે, દારૂ પીએ, કોઈ ભોગ ભોગે, સપ્ત વ્યસન કરે, બધું જ કરે છે, તો સુખી દેખાય છે ને? જો દેખાય છે કેમ કે પૂર્વના પુણ્યનો હજી એને સંયોગ મળેલો છે એટલે, અને એના ફળમાં હમણાં પાપ કરે છે તો એ તો ઘોર સંસારમાં રખડવા વાળા જીવો છે. એવી જ રીતે અહીંયા ચક્રવર્તી દેવેન્દ્ર આદિ બધા પણ એમ શુભ ઉપયોગ કરે છે, ઓલા તો પાપના ભાવ કરે છે એટલે સરખામણી ન થઈ શકે, પણ અહીંયા તો શુભ ઉપયોગ કરે છે અને સાથે સંયોગોમાં રત પણ દેખાય છે, તો એમને તો સુખ દેખાય છે. તો પણ જો 74, હવે એ રીતે સ્વીકારવામાં આવેલા પુણ્યો દુઃખના બીજ હેતુ છે. આ જે પુણ્ય જે બધા બતાવ્યા 73માં એ બધા દુઃખના બીજ હેતુ છે, અર્થાત તૃષ્ણાના કારણ છે એમ ન્યાયથી પ્રગટ કરે છે. પરિણામ જન્ય અનેક વિધ જો પુણ્યનું અસ્તિત્વ છે તો પુણ્ય એ દેવાંત જીવોને વિષય તૃષ્ણોદ્ભવ કરે. એ જે ભલે પુણ્યનો અસ્તિત્વ તો છે, પણ પુણ્ય શું કરે છે કે દેવાંત એટલે ચારેવ ગતિના જીવોને, દેવગતિ જેનો અંત છે એવી, એટલે ચારેવ ગતિના જીવોને શું કરે છે કે વિષય તૃષ્ણોદ્ભવ કરે, એમને વિષયોની તૃષ્ણા જ ઉદ્ભવ કરે છે. કોઈને પુણ્યનો સંયોગ હોય તો એને શાંતિ વધારે છે એવું તો છે જ નહીં, એવું છે જ નહીં. ખરેખર તો આપણા સંયોગો એટલા હોવા જોઈએ કે જેટલી આપણી જરૂરિયાત છે. વિશેષ સંયોગો રાખીને છે ને જીવ અત્યારે વધારે દુઃખી જ થાય છે, એનાથી એનું કાંઈ પ્રયોજન સધાતું નથી. જો આગળ ભાવાર્થમાં પણ કીધું ને 73મી ગાથામાં કહ્યું તેમ અનેક પ્રકારના પુણ્યો વિદ્યમાન તો છે, તો ભલે હો તેના સાધન તેઓ સુખના સાધન નથી, પણ દુઃખના જ બીજરૂપ તૃષ્ણાના જ સાધન છે. તો આગળ આવો 75માં, આજે 75 ગાથા હમણાં ચાલી ને, કે હવે પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે. પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે, અર્થાત પુણ્યમાં તૃષ્ણા બીજ દુઃખ વૃક્ષરૂપી વૃદ્ધિ પામે છે, ફાલે છે તેમ જાહેર કરે છે. તે ઉદિત તૃષ્ણ જીવો દુઃખિત તૃષ્ણાથી વિષયિક સુખને ઈચ્છે અને આ મરણ દુઃખ સંતપ્ત તેને ભોગવે. કે આ જે પુણ્યના સંયોગ છે એમાં એ જીવ એવો રૂચી જાય છે કે આ મરણ સુધી એને ભોગવવામાં પડ્યો રહે છે અને છોડતો નથી. આપણે છે ને સામે સંસાર દર્શનનું ચિત્ર છે ને, કે ઓલાને એક બસ એક ટીપુ અધિક, એક ટીપુ અધિક જોયે છે, બધી જ બાજુથી મરણ ઘેરાયેલું છે, પણ તો પણ એમને એને શું છે, બસ એક ટીપુ અધિક. હવે આપણે જોઈ લો આપણા જે મનુષ્ય ભાવમાં અત્યારના વર્તમાનમાં ચાલી રહ્યું છે, આ બધી જ બાજુથી બીમારીઓ આપણને ઘેરી રહી છે કે નહીં? ક્યાંક કોવિડ આવે છે ને, ક્યાંક કેન્સર વધતા જાય છે ને, આજકાલ તો બ્રેઇન સ્ટ્રોકનું બધું બહુ ચાલ્યું છે, બધી જ બાજુથી બધી જ બીમારીઓ જાણે આપણને એમ ઘેરી રહી છે. અને એક ઉદાહરણ આવે છે કે જંગલની વચમાં કોઈ એક વ્યક્તિ, એટલે આપણે જ વૃક્ષની ઉપર બેઠા છે અને બધી બાજુથી અગ્નિ જંગલને બાળી રહી છે, આપણને શું થાય છે કે હું તો હજી બચેલો છું ને, હું તો હજી વૃક્ષની ઉપર, મને કાંઈ થયું નથી, હું સેફ છું. પણ એ બધી બાજુથી આવી રહી છે, એટલે આપણો નંબર લાગવાનો જ છે એમ આપણે વિચાર કરતા નથી. એટલે મરણાંત દુઃખને એ જીવ ભોગવવા તૈયાર થઈ જાય છે. ચાલો આગળ વધીએ. 76. હવે ફરીને પુણ્ય જય ઇન્દ્રિય સુખના સુખનું ઘણા પ્રકારે દુઃખ પણ પ્રકાશે છે. કે ફરી ફરી આચાર્ય ભગવાન એ જ વાત કહે છે કે આ જે પુણ્યનો પુણ્યજન્ય ઇન્દ્રિય સુખ છે એ ઘણું દુઃખ જ છે. કેમ કે કેવું છે, જો એ ઇન્દ્રિય સુખ કેવું છે કે પરયુક્ત છે, બાધા સહિત છે, ખંડિત છે, બંધ કારણ છે, વિષમ છે. જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ તે રીતે દુઃખ જ ખરે. આ જે ઇન્દ્રિય સુખ છે પર પદાર્થ યુક્ત છે, પર પદાર્થ પર ડિપેન્ડન્ટ છે, એટલે કે એના આપણા પુણ્યના ઉદય અનુસાર એનો સંયોગ થાય બી ખરો ને નો બી થાય, અને ગમે તેવો થાય. ખ્યાલ આવે ને? સમજો કેરી આવી ગઈ બજારમાં, આપણે લેવા ગયા પહેલો પાક લઈને આવ્યા, અને આપણું જ ફળ ખરાબ નીકળ્યું તો હા, તો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? કે પહેલા તો કેરી લાવી શકે એટલે પુણ્યનો ઉદય, અને ખરાબ નીકળ્યું તો પાપનો ઉદય. ખ્યાલ આવે? પુણ્ય પાપ એકચ્યુઅલી સબ્જેક્ટિવ વર્ડ્સ છે, એ કોઈ કોઈ એબ્સોલ્યુટ પુણ્ય પાપ હોતું જ નથી. જો થોડો એનો પણ વિચાર, એની વાત સાંભળજો થોડી. સાતા વેદનીય કર્મનો ઉદય ને, વેદનીય કર્મ છે. વેદનીય કર્મના બે પ્રકાર કીધા, સાતા વેદનીય અને અસાતા વેદનીય. હવે સમજો આ એસી ચાલુ છે, એ સાતા વેદનીય કે અસાતા વેદનીય? તો જેને ઠંડી લાગે છે એના માટે અસાતા છે, અને જેને ગરમી લાગે છે એના માટે સાતા છે. એટલે ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ વર્ડ. ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે આ પુણ્ય પાપ કેવા છે એ સબ્જેક્ટિવ છે. હવે કોઈને ખાટી કેરી જ ભાવતી હોય એવા હોય નહીં કોઈ, પણ હવે સમજો હોય ને, જેને કાચી કેરી ભાવતી હોય, આપણે ફળ લાવ્યા હજી કાચું છે, હવે કોઈને કાચી જ ભાવતી હોય તો એના માટે પુણ્યનો ઉદય. ખ્યાલ આવે છે કે નહીં? હા. તો આ પુણ્ય પાપ એવા પરયુક્ત છે, બાધા સહિત છે, પાછા કેવા છે, ખંડિત છે, કે એનો સળંગ આપણને આનંદ મળી શકતો નથી, થોડા વખતમાં આપણને જ કંટાળો આવે છે નથી. પછી કેવા છે, બંધના કારણ છે, અને વિષમ છે. વિષમ એટલે જાણે સમાન નથી, દુઃખકારક છે. જેવી રીતના રસગુલ્લા ખાઈએ તો પહેલું ખાઈએ તો બહુ મજા આવે, પાંચમું ખાઈએ તો, અને દસમું ખાઈએ તો એને વિષમ કહેવાય, કે ખરેખર એ સમાન નથી, ખરેખર તો દુઃખના કારણ જ છે. માટે આ ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ ખરેખર દુઃખ જ છે. ચલો આગળ આવો. 77. હવે પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત કરતા થકા આ વિષયનો ઉપસંહાર કરે છે. આ જે વિષય આખો ઉપાડ્યો કે પુણ્ય અને પાપ ખરેખર અવિશેષ છે, એટલે સેમ જ છે, એમાં કઈ ફરક છે નહીં, એનો અહીંયા ઉપસંહાર કરે છે. નહીં માનતો એ રીત પુણ્ય પાપમાન વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. જે જીવ પુણ્ય અને પાપમાં આવી રીતના વિશેષતાને નથી માનતો, તફાવત હજી માને છે કે પુણ્ય અને પાપ જુદા જુદા છે, એવો જીવ મોહી છે અને ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. આપણે જે સાત તત્વની ભૂલ કીધી ને, એમાં બંધ તત્વની ભૂલ શું કીધી, કે પુણ્યના ઉદય સારા છે અને પાપના ઉદય ખરાબ છે, એમ એને બેમાં ભેદ કરીને પુણ્ય કરવા છે અને પાપ નથી કરવા, એ જ બંધ તત્વની ભૂલ છે. ખ્યાલ આવે ને? અને સાત તત્વની ભૂલમાં એકની ભૂલ હોય તો બધાની ભૂલ હોય, તો સાત તત્વની ભૂલમાં એ જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. બરાબર, આ થયું પુણ્ય અને પાપ સમાન છે એક આપણને કોન્સેપ્ટ આચાર્ય ભગવાને સિદ્ધ કર્યો. હવે જો આગળ આવી જઈએ, હવે 78માં એક છેલ્લી ભૂમિકા બનાવે છે, પછી આપણને પાછું મોક્ષ માર્ગ અથવા શુદ્ધ ઉપયોગ તરફ લઈ જશે. તો જો શું કહે છે, હવે એ રીતે શુભ અને અશુભ ઉપયોગનું અવિશેષપણું અવધારીને સમસ્ત રાગ દ્વેષના દ્વૈતને દૂર કરતા થકા जो राग भाव थी जीव ने पुण्य बंधाया, द्वेष भाव थी पाप बंधाया। पुण्य पाप ने सेम कीधा तो राग द्वेष पण सेम थई गया। એટલે શુભ રાગ કહો કે અશુભ રાગ કહો અને દ્વેષ ભાવ બધા સેમ જ છે, એટલે એના દ્વૈતને દૂર કરતા, દ્વૈત છે જ નહીં, બધા સમાન છે। અશેષ દુઃખનો ક્ષય કરવામાં મનમાં દ્રઢ નિશ્ચય કરીને શુદ્ધોપયોગમાં વસે છે। ખ્યાલ આવ્યો કે નહીં? એટલે તેને અંગીકાર કરે છે। એટલે આ જીવ રાગ દ્વેષ ભાવને ત્યાગ કરીને એક શુદ્ધ ભાવમાં વિરાજિત થાય તો એને આ પુણ્ય પાપનો નાશ થઈને સુખની પ્રાપ્તિ થાય છે, એમ અહીંયા સિદ્ધ કરે છે। જો 78 વિદિતાર્થ એ રીત રાગ દ્વેષ લહે ન જે દ્રવ્યો વિશે। વિદિતાર્થ એટલે કે આ વસ્તુ સ્વરૂપને, આવી રીતના વસ્તુ સ્વરૂપને જાણ્યું જેણે કે પુણ્ય અને પાપમાં કઈ ફરક નથી, એમ જાણીને હવે તે રાગ દ્વેષમાં સ્થિત રહેતો નથી અને શું કરે છે? રાગ દ્વેષ લહે ન દ્રવ્યો વિશે શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુઃખ ન કરે। જે જીવ આવી રીતના રાગ દ્વેષ ભાવથી ઉદાસીન થઈને પોતાના શુદ્ધ આત્માનો આશ્રય લઈને એ શુદ્ધ આત્મામાં લીન થાય છે, શુદ્ધોપયોગ પ્રગટ કરે છે, તો એને આ ન પુણ્ય ભાવ બંધાય છે ન પાપ ભાવ બંધાય છે। જો બેનિફિટ જુઓ, તત્કાલ પણ એ જીવ કશાય ભાવમાં નથી, કેમ કે શુદ્ધોપયોગમાં છે, તો હમણાં જ એને શાંતિ, હમણાં જ એને સુખ, નિર્વિકલ્પતા હમણાં જ છે, હમણાં જ સુખનો અનુભવ કરે છે। એના સિવાય એને ભવિષ્યકાલીન પણ પુણ્ય કે પાપ બંધાયા જ નહીં। તો પુણ્ય કે પાપ બંધાયા નહીં અને સાથે જે જૂના કર્મ હતા ને એની નિર્જરા થવા લાગી, એટલે ખરી રીતે એ જીવને એ પાછા જૂનાના સંયોગ પણ મળતા નથી। એટલે જીવને બધી રીતે શુદ્ધોપયોગથી જ ફાયદો છે, એમ અહીંયા સિદ્ધ કરે છે। તો આવી જાઓ, હવે આ શુદ્ધોપયોગ કેવી રીતના પ્રગટ કરવો? પહેલા તો 79 માં કહેશે, હવે આને આ શુદ્ધોપયોગ પ્રગટ કરવા માટે મેં કમર કસી છે। બહુ સરસ ગાથા છે, જુઓ। હવે સર્વ સાવધ્ય યોગને છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હોવા છતાં, જો મુનિરાજ પોતાની વાત કરે છે ને કે સર્વ સાવધ્ય યોગને છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હોવા છતાં જો હું શુભોપયોગ પરિણતિને વશે મોહાદિકનું ઉન્મૂલન ન કરું, ઉન્મૂલન એટલે જડથી ઉખાડી ન નાખું, તો મને શુદ્ધ આત્માની પ્રાપ્તિ ક્યાંથી થાય? એમ વિચારીને મોહાદિના ઉન્મૂલન પ્રત્યે સર્વ આરંભથી એટલે કે ઉદ્યમથી કટિબદ્ધ થાય છે। એવું આચાર્ય ભગવાન એમ કહે છે કે મેં તો શુદ્ધોપયોગ રૂપ મુનિ દશા લીધી છે, તો મારું મુનિપણું તો શુદ્ધોપયોગ જ છે, અને જો હું શુભ ઉપયોગમાં આવી જાઉં છું તો મને કલંક લાગે છે। તો આવા કલંકને દૂર કરવા માટે અને શુદ્ધ ઉપયોગમાં સ્થાપિત થવા માટે મેં કમર કસી છે। જો આ ભાવાર્થની છેલ્લી લાઈન વાંચો, બહુ સરસ છે, ટીકાની છેલ્લી લાઈન। તેથી મોહની સેના ઉપર વિજય મેળવવા માટે મેં કમર કસી છે। મળ્યો ને? હા, જો ગાથા વાંચીએ, જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે, જો નવ તજે મોહાદિને તો નવ લહે શુદ્ધાત્માને। આપણે આપણા બાહ્ય જીવનમાં ગમે તેવા ફેરફાર કરીએ, પહેલા આપણે જો કોલેજના સ્ટુડન્ટ હોઈએ કે ગમે તે હોય તો વિષયોમાં જ આનંદ માનતા હોઈએ, તો બહાર રખડવામાં, ખાવા પીવામાં, એમાં આપણે સુખ માન્યું, ધીરે ધીરે થોડો શાસ્ત્રનો સ્વાધ્યાય થયો, પૂજ્ય ગુરુદેવશ્રીના તત્વને સાંભળ્યું, તો હવે આપણે શું કર્યું કે આપણું જીવન એ જાતનું પરિણમિત કરી નાખ્યું કે બાહ્ય વિષયોથી તજીને રોજ સ્વાધ્યાય તત્વ વિચાર, એટલે આપણે ચિંતન મનનમાં તો આવ્યા, કપડાં આપણે વ્હાઈટ કરી નાખ્યા, ભોજન આપણે કેવું કરી નાખ્યું કે એકદમ સાત્વિક, બહારનું જમવાનું બંધ, શુદ્ધ પાણી ગળેલું ને એકદમ શુદ્ધ ભોજન, આ બધું કરી નાખ્યું, પણ જ્યાં સુધી એ જીવ આ શુભ પરિણામમાં પણ હજી ઉદ્યત છે, અશુભ ભાવોમાં પણ હજી જ્યાં સુધી ઉદ્યત છે અને મોહાદિને તજતો નથી, તો શુદ્ધોપયોગને પ્રાપ્ત કરતો નથી। આપણે ઘણા વ્રતી જીવો પણ હોય છે ને કે વ્રત તો લઈ લીધા પણ હજી શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણ્યું નથી, એનો અનુભવ કર્યો નથી, તો એક દ્રવ્યલિંગી અવસ્થા પ્રગટ થઈ ગઈ। દ્રવ્યલિંગી મુનિરાજ પણ હોય છે કે બાહ્યમાં તો એવું સુંદર આચરણ છે એમનું, 28 મૂળગુણનું નિર્દોષ પાલન છે એમનું, શું આપણે કરી ચૂક્યા છે ઘણી વાર આવું? એટલું સુંદર આપણું આચરણ છે કે નવમી ગ્રહવેક સુધી જીવ ઉત્પન્ન થાય છે એટલા શુભ ભાવ કરે છે. એટલે એમના બાહ્ય મુનિ દશામાં એક દોષ નથી, એમનું અંતરંગ પણ એટલું પવિત્ર છે, એટલા શુભ પરિણામ છે, પૂરી કોશિશ પણ કરે છે, પણ મોહને ત્યાગ કરતા નથી અને તો શુદ્ધોપયોગને પ્રાપ્ત કરતા નથી. ખ્યાલ આવે છે ને? માટે આ મોહનો નાશ કરવા માટે આપણે બધાએ કમર કસવી લેવી જોઈએ કે બાકી બધું સાઈડ ઉપર. સૌથી પહેલું કામ કે મોહનો નાશ કરીને શુદ્ધ ઉપયોગને પ્રગટ કરવો. તો જો એક છેલ્લી ગાથા આપણે વાંચીએ, આ બહુ જ સુંદર અને બહુ જ ઊંડી ગાથા છે. આ ગાથાનો સ્વાધ્યાય તો 10 દિવસ કરવો જોઈએ એવી છે. જો શું કહે છે કે હવે મારે મોહની સેના કેવી રીતે જીતવી, એમ તેને જીતવાનો ઉપાય વિચારે છે. તો એને કહે છે કે જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાય પણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય. પહેલા તો વ્યવહારથી પણ અરિયંત ભગવાનનું દ્રવ્ય ગુણ પર્યાય રૂપ સ્વરૂપ જાણીને જીવ સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય કરે તો એને પહેલા જે ગ્રહિત મિથ્યાત્વ છે ને એનો ત્યાગ, એનો નાશ થાય. કે પહેલા તો નહીં તો આ ભાવમાં એટલી નવી નવી બ્રહ્મણાઓ ગ્રહણ કરીને રાખી છે કે એનો પહેલા નાશ થવો જરૂરી છે. પછી અરિયંત ભગવાનનું જે સ્વરૂપ, જે વિશેષતાથી ઊંડાણથી એમના શુદ્ધ દ્રવ્યને, એના અનંત ગુણોને અને એની શુદ્ધ અવસ્થાને જાણીને પોતાના સ્વભાવ સાથે જ્યારે કમ્પેર કરે છે, તો જો આની ટીકા પણ બહુ જ ઊંડી ને બહુ સરસ છે કે દ્રવ્યથી કેવી રીતના સમાન છે, ગુણથી કેવી રીતના સમાન છે, અને હું ને અરિયંત ભગવાન પર્યાયથી બી કેવી રીતના સમાન છે, એવી રીતના પોતાને અને અરિયંત ભગવાનને એક સ્થાન પર મૂકીને એમના સ્વભાવની જેમ પોતાના સ્વભાવને જાણે છે તો એ પોતાના મોહનો એવી રીતના નાશ કરે છે. કેમ કે જે આપણે ગઈકાલે વાત કરી હતી, જે પર્યાયથી પણ પોતાને અરિયંત ભગવાનની સાથે કમ્પેર કરે છે તો હવે એની દ્રષ્ટિ એનું જ્ઞાન પરપદાર્થ પર તો છે જ નહીં, ત્યાંથી હટી ગયું. તો એનું જ્ઞાન ક્યાં આવ્યું? કે ઓટોમેટિકલી પોતાના શુદ્ધ સ્વભાવ પર આવ્યું. તો એ જીવ બધેથી ઉપયોગ હટાવીને પોતાના શુદ્ધ સ્વભાવમાં લીન થઈને શુદ્ધોપયોગને પ્રગટ કરીને જ ઉભો થાય છે. એ જાતનું આપણે આ ગાથા 80મી ગાથા સુધીનો સ્વાધ્યાય થયો. કાલે છેલ્લો દિવસ છે, આપણે 92મી ગાથા 12 ગાથા કાલના દિવસમાં લેવાની છે. ચાલો જીનવાની સ્તુતિ.
અવિનાશી હું આત્મસ્વરૂપ સહજા મંદિર સોગ સ્વરૂપ.